તારીખ 30/7/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 1002 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 597 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પાંચ જ્ઞાનમાં જ્ઞાનની પર્યાય છે. 29 રૂપ સુધી મનો પર્યાય અને કેવા જીવ જ્ઞાનમાં સ્વરૂપનું લક્ષ હોય અને પોતાનું સ્વસંવેદન હોય એ જ્ઞાનને ભાવસૂત જ્ઞાન કહ્યું છે. આમ તો શાસ્ત્ર ને દ્રવસૂત કહે છે અને આવા ભાવસૂત વાળા જ્ઞાનીના શાસ્ત્ર ને અનુલક્ષીને થતા વિકલ્પ ને પણ દ્રવસૂત કહે છે. દ્રવસૂત ને ભાવે અને દ્રવ્ય બે પ્રકારે કહે છે. ભાવસૂત સહિતના વિકલ્પ વાળા જ્ઞાનને સ્વિકલ્પ જ્ઞાનને પણ દ્રવસૂત કહે છે અને એ સ્વિકલ્પ જ્ઞાન અનુસાર વાણી એમની નીકળે એને પણ દ્રવસૂત કહે છે. એ વાણી પુસ્તકારૂપ થાય એને પણ દ્રવસૂત કહે છે. એ વાણીના પૂતગળોને દ્રવસૂત કહે છે, શાસ્ત્રના પૂતગળોને પણ દ્રવસૂત કહે છે અને ભાવસૂત સહિતના સ્વિકલ્પ જ્ઞાનને કે જે જ્ઞાન વિકલ્પવાળું છે અને જે જ્ઞાન શાસ્ત્ર રચનામાં નિમિત્ત થાય છે, દ્રવસૂતની રચનામાં નિમિત્ત હોવા જોઈએ એને દ્રવસૂતનું સ્વરૂપ આપી દીધું એને પણ દ્રવસૂત કહે છે. અને જે આત્માનું જ્ઞાન છે, શ્રુત નામ જ્ઞાન સ્વભાવી આત્માનું જ્ઞાન છે તેને ભાવસૂત જ્ઞાન કહે છે. એ ભાવસૂત જ્ઞાનની અહીંયા પરિભાષા કરી છે, અધ્યાત્મ પ્રધાન પરિભાષા છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ ભાવસ્વરૂપનું લક્ષ છે. નિર્વિકલ્પ જ્ઞાન વેદન ભાવસ્વરૂપમાં શું છે? નિર્વિકલ્પ જ્ઞાન વેદન છે. એ નિર્વિકલ્પ જ્ઞાન વેદનને અથવા નિર્વિકલ્પ શુદ્ધોપયોગને સ્વસંવેદન કહેવાય છે અથવા જ્ઞાનની નિર્વિકલ્પ પરિણતિ છે તેને પણ ભાવસૂત કહેવામાં આવે છે. સામાન્ય રીતે જગતના જીવોને સ્વવિકલ્પ જ્ઞાનનો પરિચય છે અથવા અનુભવ છે. ચાલતો જ્ઞાનનો શુદ્ધ જ્ઞાનનો પર્યાય છે તે શુદ્ધ જ્ઞાનના પર્યાયમાં મનવાળા પ્રાણીને સ્વિકલ્પ દશા છે. મન વગરનાને તો પછી એનો વિચાર નથી.
બરોબર.
મતિ જ્ઞાન શું, શુદ્ધ જ્ઞાન શું, આત્મા શું, પોતે શું, પર શું, એને મન મળ્યું નથી એટલું જ્ઞાન જેનું વિડાઈ ગયું એને તો વિચાર કરવાની શક્તિ જ્ઞાનની પર્યાયમાં નથી. પણ મનવાળા પ્રાણી ખાસ કરીને મનુષ્યને વિશેષપણે વિચાર કરવાની શક્તિ છે. એટલે અહીંયા સ્વિકલ્પ જ્ઞાનનો અનુભવ છે અને સ્વિકલ્પ જ્ઞાનનો પરિચય છે અને પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે એટલો એવડો હું, એટલો બુદ્ધિનો જ્ઞાનનો વિકાસ એવો હું, એટલો હું એવડો હું અનુભવ વર્તે છે. માત્ર એટલામાં જ પોતાના અસ્તિત્વને એ સ્વીકારી રહ્યો છે. એને એક બીજી નવી વાત મૂકે છે એની પાસે કે એવું જે જ્ઞાન તારું છે એ ભલે જ્ઞાનની પ્રવૃત્તિ છે, ઉપયોગ ભલે જ્ઞાનની પ્રવૃત્તિ છે સવિકલ્પ દશામાં, તો પણ એ આત્મા નથી. એ આત્મા નથી અથવા ભાવશુદ્ધ જ્ઞાન નથી. ભાવશુદ્ધ જ્ઞાન તો જ્ઞાનની પર્યાય હોવા છતાં નિર્વિકલ્પ જ્ઞાનની પર્યાય છે. અને નિર્વિકલ્પ જ્ઞાનની પર્યાયમાં પણ વિશેષ વાત એ છે કે એ જ્ઞાનની પર્યાય વેદનરૂપ છે. સામાન્ય રીતે જ્ઞાનની ઓળખાણ જાણપણા રૂપ જ્ઞાન એમ કહેવાય છે. જાણપણા રૂપ જ્ઞાન, જે જાણે તે જ્ઞાન. અહીંયા જાણવું એ વાતને, એ લક્ષણને મુખ્ય નહીં કરતા વેદનને મુખ્ય કરે છે. અને જ્યાં જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવાનો છે ત્યાં વેદન લક્ષણથી આત્મા પ્રસિદ્ધ છે એમ કહેવામાં આવે છે. એ પકડવો જરા ન પકડાય એવો વિષય છે, પણ એ પકડવો જોઈએ. એના વિના તો બીજો રસ્તો નથી. વેદના, સામાન્ય રીતે જીવને વેદનાનો પરિચય શાતા અને અશાતા રૂપે છે. આ તો બરાબર છે. જ્યારે જીવ શાતા અશાતાને વેદે છે ત્યારે શેના દ્વારા વેદે છે? વેદન ઉપર આવવાનું છે. આજે ઉલટામાંથી સૂટું પકડીએ તો એક પક્ષમાંથી એનો પ્રતિપક્ષ પકડી શકાય છે. તો જે વેદનનો વિષય શરીરની પર્યાય શાતાની કે અશાતાની છે, એ જ વેદનનો વિષય પોતે જ હોય, વેદન પોતે જ પોતાને વેદે અને અન્યને ન વેદે, એનું નામ સ્વલક્ષ છે અને એનું નામ સ્વવેદન છે. અને એ સ્વવેદનમાં પરનું લક્ષ અથવા પર સંબંધીનો વિકલ્પ અથવા પર પ્રત્યેની કોઈ અપેક્ષા નહીં હોવાથી, પરની અપેક્ષા વિનાનું એ વેદન હોવાથી એ ઉપસી આવે એવું વેદન છે. ઉપસીને આવતું વેદન છે. તારતમ્યતા વધી જતું, વધતું વધીને આવેલું એ વેદન છે. ઉભો આવે ને ઉપસી જાય છે એમ વેદનમાં એને સંવેદન કહેવામાં આવ્યું છે. ત્યાં એકનું વેદન નહીં કહેતા, એને સંવેદન કહેવામાં આવ્યું છે. અને એમાં અન્ય કાંઈ નહીં હોવાથી, રાગ પણ નહીં હોવાથી, પોતે જ પોતાને વેદતું હોવાથી એને સ્વસંવેદન કહેવામાં આવ્યું છે. આ સ્વસંવેદન તે જ્ઞાનની પર્યાય છે. ટૂંકામાં લઈએ તો જ્ઞાન પોતે વેદન સ્વરૂપે છે. વેદન સ્વરૂપે જે જ્ઞાન છે એ વેદનથી એને પકડતા, વેદનથી એને લક્ષમાં લેતા આખો આત્મા લક્ષમાં આવે છે. કૃષ્ણભાઈ કહે છે વેદન પકડાતું નથી, પણ જે બી વેદન પકડાશે તે બી આત્મા આખો પકડાશે. કેમ કે આત્મા વેદનથી પ્રસિદ્ધ છે. આત્મા જ્ઞેયોને જાણે છે એવા જ્ઞાનથી પ્રસિદ્ધ છે એમ લક્ષણ લક્ષણની ચર્ચામાં અમૃત ઇન્દ્રાચાર્ય લીધો એમનો લીધો. જે લક્ષણથી આત્મા લક્ષ્ય થાય છે એવી જ્યાં પ્રયોજનભૂત ચર્ચા છે ત્યાં એમ કહ્યું કે આ લક્ષણ કેવી રીતનું છે અથવા આ લક્ષણ કેવી રીતે પ્રગટ અથવા પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ છે એટલે પ્રગટ કેવી રીતે છે એ જ્યારે વાત લીધી ત્યારે એમ કહ્યું કે જ્ઞાન લક્ષણ ને સ્વસંવેદનથી પ્રસિદ્ધિ છે, સિદ્ધિ છે. એટલે જ્યારે લક્ષણથી જ્ઞાન પકડાશે ત્યારે એ જ્ઞાન સ્વભાવી આત્મા પકડાશે કે આવો મારો વેદન સ્વભાવ છે, આવો મારો સ્વસંવેદન સ્વભાવ છે, આવો મારો પોતાને પોતાથી પોતાને વેદવાનો, પોતામાં વેદવાનો, પોતાના આધારે વેદવાનો, પોતાના આશ્રયે વેદવાનો, સ્વતંત્રપણે પોતે પોતાના વેદનરૂપ કાર્યને કરે, પોતે જ સાધન થઈને સાધન નિરપેક્ષપણે એ બધા કારકોની અભેદ પ્રક્રિયા પાર કારકોથી પણ પાર કારકોના વિકલ્પ વિનાની અને બીજા કોઈ વિકલ્પ વિનાની છેલ્લો વિકલ્પ કારકનો છે એ પણ ચાલ્યો જાય છે. હું આત્મા કરતા અને સ્વસંવેદન મારું કાર્ય એ પણ ગયું જ્યાં. એટલે 73મી ગાથામાં નિર્ણયમાં એ વિષય લીધો છે કે સર્વ કારકોની પ્રક્રિયાથી પાર એવા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માને ઓળખે છે એને નિર્વિકલ્પ સ્વરૂપની એ ઓળખાણ હોવાથી એના વિકલ્પોનો અંત આવી જાય છે. ક્યારે અંત આવે છે કે શીઘ્રપણે અંત આવે છે. કેવી રીતે અંત આવે છે કે જેમ વમન થાય એવી રીતે વિકલ્પોનું વમન થઈ જાય છે એવી બહુ સરસ ટીકા ચાલી છે ત્યાં. એટલે વેદન છે એ પકડાતું નથી પણ પકડવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરીને ધીરો થઈને અંદરમાં જાય ત્યારે પકડાયેલું છે. બીજી રીતે કહીએ તો એ વેદન છે એ જ્ઞાનનું અંતરંગ છે. વેદન છે એ જ્ઞાનનું અંતરંગ છે અને એ સિવાયનું આ જે ઘટપટ આદિ અન્ય ગુણોને જાણતું જે જ્ઞાન એ જ્ઞાનનું બહિરંગ છે, બાહ્યંગ છે. એ જ્ઞાનનું બાહ્યંગ છે અને એ જ્ઞાનનું અંતરંગ છે. વેદજ્ઞાનની ચર્ચા રાજમલજીએ કરી સંવર અધિકારમાં કે સંવરનું ઉત્કૃષ્ટ કારણ અથવા સંવરનું એકમાત્ર કારણ અથવા ઉત્કૃષ્ટ કહેતા બીજું પણ અનુત્કૃષ્ટ કારણ છે એમને વેદજ્ઞાન છે. અને એ વેદજ્ઞાન છે એ કેવું છે એની ચર્ચા કરતા એ વાત લીધી છે કલષ્ટિકામાં. છવ્વીસ કળશ છે સંવૃદ્ધિકારનો પહેલો કળશ. અનુભવ શબ્દ વાપર્યો છે. વેદન છે એ અનુભવ સ્વરૂપ છે. વેદનમાં મુખ્ય ભાવ અનુભવનો છે. જે અનુભવ કર્યા જ કરે અને અનુભવ કર્યા વિનાનો ક્યારે ન રહે એ પોતે અનુભૂતિ સ્વરૂપ છે. જેમ જાણ્યા જ કરે ને જાણ્યા વિનાનું ન રહે તેથી તે જ્ઞાન સ્વરૂપ છે, એમ એ અનુભવ વિનાનો રહેતો નહીં હોવાથી અનુભવ સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે. વેદનમાં મુખ્ય ભાવ અનુભવનો છે અને જાણવાનો નથી.
બરોબર,
કેમ કે જાણવામાં જ્ઞેયનું જાણવું એવો જ્ઞાનનો પરિચય છે, એટલે બાહ્ય જ્ઞાનનો બહિરંગ જ્ઞાનનો જીવોને પરિચય છે અને અનુભવ છે. પણ અંતરંગ વેદન સ્વરૂપ જે જ્ઞાન છે એ વેદનને એ પકડી શકતો નથી. વેદનને પકડે તો બધો પાર આવી જાય આ જ્ઞાનનો. લોકો એમ કહે છે કે જ્ઞાનનો પાર નથી. આ તમે રોજ જ્ઞાનની વાતો બહુ કરો છો, પણ એ જ્ઞાનની છેડો આવે એવું નથી ને જ્ઞાનનો પાર પામાય એવું નથી. જ્ઞાન તો ઘણું દરિયા જેવું છે. એને અહીંયા કહે છે કે જ્ઞાનનો છેડો અનુભૂતિમાં છે. જે અનુભૂતિમાં આવ્યો એટલે એને જ્ઞાનનું તળિયું પકડ્યું, જ્ઞાનનો છેડો લીધો, પત્તો લઈ લીધો. બસ અનુભૂતિથી વિશેષ જ્ઞાનમાં બીજું કાંઈ નથી. આ અનુભૂતિ તે જૈન દર્શન છે. શું કહ્યું? આ અનુભૂતિ છે તે જૈન શાસન છે અને આ અનુભૂતિ છે તે જૈન દર્શન છે. ફોરેનનો ઇતિહાસકાર આવ્યો હતો જાપાનનો, અને એણે હિન્દુસ્તાનમાં જોયું કે આ તો ઘણા ધર્મ છે, આપણી જેમ નથી કે એકલો બૌદ્ધ છે કે એકલો ઇસ્લામ છે કે ખ્રિસ્તી છે. મોટા ભાગના દેશોમાં એવું છે કે આ પર્શિયન ગલ્ફના કન્ટ્રીઝ છે બધા, એમાં એકલો ઇસ્લામ ધર્મ છે, પછી કોકો ક્રિશ્ચન એવા સાધારણ હોય છે.
બરાબર,
એવી રીતે યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ એટલે એકલો ક્રિશ્ચિયન ધર્મ છે, પછી હોય બીજા પણ બહુ અલ્પસંખ્યામાં છે. જાપાનમાં, બર્મામાં, રંગૂનમાં એ બધે બૌદ્ધ ધર્મ વિશેષ છે. ચીનમાં આયા ઘણા ધર્મ છે, ખૂબ માતાઓ છે. એને બધા ધર્મના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો એટલે મુખ્ય મુખ્ય વાતને અભ્યાસ કરતા કરતા એને એક વાત જૈન ધર્મ વિશે કહી કે જૈન ધર્મ છે એ અનુભૂતિ સ્વરૂપ છે, આત્માની અનુભૂતિ સ્વરૂપ જૈન ધર્મ છે. જાપાનના માણસે, બુદ્ધિનો વિષય છે ને તુલના કરવાનો, જાપાનના માણસે આ વાત કાઢી ગુરુદેવ રિપીટ કરતા ઘણી મારા જેવો એક ઇતિહાસકાર માણસ છે. આ તો આ કાંઈ ધર્મમાં ઊંડું ઉતરેલો માણસ નથી, પણ ઇતિહાસની દ્રષ્ટિએ જગતના ધર્મોના ઇતિહાસ તપાસતા એણે જૈન ધર્મમાંથી જૈન ધર્મમાંથી જો આ વાત કાઢી હોય તો એની બુદ્ધિ ઘણી, એમાં કોઈ સવાલ નહીં. હું કહે છે કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એવું છે જે કરવત, તેના વડે જીવનું સ્વરૂપ અને અશુદ્ધપણારૂપ જડત્વ માત્ર રાગનું સ્વરૂપ, રાગનું સ્વરૂપ આવું લીધું છે, અશુદ્ધપણારૂપ જડત્વ માત્ર રાગનું સ્વરૂપ, શુદ્ધ ચેતના એ જીવનું સ્વરૂપ, એમ ચૈતન્ય માત્ર, શુદ્ધ ચેતના માત્ર જીવનું સ્વરૂપ અને જડત્વ માત્ર અશુદ્ધપણારૂપ રાગનું સ્વરૂપ, એ બંનેને કરવતથી કાપીને જુદું કર્યું. કરવત વાપરી એને અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ, હાલ એટલો અટા સંદર્ભ પડ્યા છે. એક તો ત્યાં ઉપયોગ એટલો સૂક્ષ્મ થયા વિના આ વિષય સુધી પહોંચાતું નથી. જે પરિણમન છે એમાં જે આત્મતત્વ છે, આત્માનું જે તત્વ છે અને વેદન સ્વરૂપે છે એ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ ઉપયોગ દ્વારા જ માત્ર ગ્રાહ્ય છે. જેમ ઝીણો હીરો સમાણીથી જ પકડાય, એમાં પાંચ હાથનો હાણસો લઈને પકડવા જાય તો હીરો હાથમાં આવે
નહીં.
એમ સ્થૂળ ઉપયોગથી, જાડી બુદ્ધિથી આ વિષય ગ્રહાતો નથી. એને કઈ સૂક્ષ્મ શબ્દ વાપર્યો છે. સૂક્ષ્મ પાછો અંદરનું અંગ પકડવાનું છે, બહારનું અંગ પકડવાનું નથી. અંતરંગ સૂક્ષ્મ અને તે અનુભવ દ્રષ્ટિ અનુભૂતિ સ્વરૂપ છે, એને ઉપયોગમાં લેવાનો છે. અનુભવને ઉપયોગમાં લેવાનો છે, અનુભૂતિને ઉપયોગમાં લેવાની છે, વેદનને ઉપયોગમાં લેવાનો છે. આ બાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં આવી રહ્યો છે, પણ એનું લક્ષ બહાર હોવાથી, પર ઉપર હોવાથી, એને પરનો અનુભવ હોવાનો થવાનો માત્ર અધ્યાસ છે, મિથ્યા ભાવ છે, વસ્તુ સ્થિતિ નથી. પણ બંને શબ્દો પ્રકરણ અનુસાર અનેક પ્રકારે વપરાય છે. એટલે અધ્યાત્મના પ્રકરણમાં લઈએ તો અનુભૂતિ એ જ વેદન છે, ને વેદન છે એ જ અનુભૂતિ છે, ખાસ કરીને અધ્યાત્મના પ્રકરણમાં. પછી ભિન્ન ભિન્ન પ્રકરણોમાં એ શબ્દનો પ્રયોગ, જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ અનુસાર અર્થઘટન કરવામાં આવે છે, એ બીજો વિષય થઈ ગયો.
અનુભવ તો થઈ જ ગયો છે સદાય દરેક, પણ લક્ષ બદલવાનું છે.
એવું લક્ષ બદલવાનું છે, અવલોકન થી લક્ષ બદલાય છે. અવલોકન નો જે મહાવરો છે, અને એમાં જ અવલોકન નો જે મહાવરો છે, જેને પ્રેક્ટિસ કહીએ, એનાથી શુદ્ધો ઉપયોગ થાય છે.
વાહ,
એવો વિષય એક અનુભવ પ્રકાશમાં ચાલ્યો છે. ભગવાન મુદ્રામાં એવી વાત લીધી છે કે દર્શન કરનાર જીવ સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખીને સ્વસંવેદન ભાવ રૂપ પોતાનું સ્વરૂપ લક્ષમાં લે છે. જ્યાં દર્શનનો અધિકાર દેવાધિકાર આમાં ચાલ્યો છે, આ પદ્ધતિ લીધી છે કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને, આ પ્રતિમા નથી, આ ભગવાન છે. એવા છે ભગવાન કે સ્વસંવેદનમાં ડૂબેલા છે, પોતાના નિજ સંવેદનમાં ડૂબેલા છે. એવા સ્વસંવેદન સ્વરૂપ છે કે જેમની મુદ્રા મુખ મુદ્રા ઉપર પણ સ્વસંવેદન જ તરવરે છે, એકનું સ્વસંવેદન છે. એને જોઈને, એને અવલોકીને, દેખીને પોતાનું જે સ્વસંવેદન સ્વરૂપ આત્મ તત્વ છે, પોતે પણ એવો જ છે સ્વરૂપે, એને લક્ષ્મણ લે છે. બધે ત્યાં એ વાતને છેડો આ છે ને, જ્ઞાનનો છેડો આ છે. એટલે બધો તમામ જ્ઞાનનો, શુદ્ધ જ્ઞાનનો સરવાળો અહીંયા એમ આવ્યો છે. ગુરુદેવ કહેતા કે 12 અંગનો આ સાર છે. અનુભૂતિ એટલે 12 અંગનો સાર. 12 અંગમાં બહુભાગ વિચ્છેદ ગયો હોવા છતાં અત્યારે અનુભૂતિ વિષયક શ્રુત જ્ઞાન રહ્યું છે, અને નિમિત્ત રહ્યું હોવાથી અનુભૂતિ પણ રહી છે. જન્મિક ઉપાદાન બે છે અત્યારે છે. અનુભૂતિ રૂપ અનુભૂતિ સંપન્ન આત્માઓ પણ અસ્તિત્વ ધરાવે છે અને એનું નિમિત્ત અનુભૂતિ જેમાં વિહિત છે એવું જે શ્રુત જ્ઞાન છે એ પણ મોજુદ છે. એટલે બાર અંગનો બહુભાગ વિચ્છેદ ગયો હોવા છતાં એનું જે તાત્પર્ય અને સાર છે એ રહી ગયો છે. એ બહુ મોટો જબરદસ્ત પુણ્યરૂપ છે. ત્યાં શાંતિ છે, વિશ્રામ છે, સ્થિર રૂપ છે, નિજ કલ્યાણ છે, ચેન છે, તૃપ્તિ રૂપ છે, સંભાવ છે અને મુખ્ય મોક્ષનો રાહ અથવા માર્ગ છે, પંથ છે. આ મોક્ષ નિશ્ચય મોક્ષ માર્ગ જ અનુભૂતિ સ્વરૂપ છે. એવી છે વળી આ સમ્યક સ્વવિકલ્પ દિશા. જો કે અહીં ઉપયોગ નિર્મળ છે શ્રુત જ્ઞાનનો, સ્વવિકલ્પ દશામાં શ્રુત જ્ઞાન નિર્મળ ઉપયોગે છે, તો પણ અહીં ચારિત્ર પરિણામ પરાવલંબી અશુદ્ધ ચંચળ હોવાથી ચારિત્રમોના નિમિત્તે થતા પરિણામ ચારિત્રમોના. સ્વવિકલ્પ દશા દુઃખ છે, તૃષ્ણાએ કરીને ચંચળ છે, પછી વિકલ્પ ગમે તેવો પંચમાવૃત નો હતો પણ એમાં દુઃખ છે, ચંચળ છે, તૃષ્ણાએ કરી ચંચળ છે, પુણ્ય પાપરૂપ કલાપ એટલે સમૂહ છે, ઉદ્વેગતા છે, અસંતોષરૂપ છે, એવા એવા વિલાપરૂપ છે. વિલાપ કહી દીધો છે, રુદનમાં વિલાપ હોય છે. બંનેથી એટલે સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ દશા બંનેથી ચારિત્ર પરિણામની અવસ્થા પોતામાં દીઠી. અને એવું જોતા ચારિત્ર પરિણામને જોતા અહીંયા એ સાર તાત્પર્ય કાઢવામાં આવે છે કે તેથી ભલું આ છે કે તું સ્વાનુભવ રૂપ રહેવાનો ઉદ્યમ રાખ્યા કર. ચારિત્રથી પણ તું સ્વવિકલ્પ દિશામાં આવ એ વાત કરતા તું ચારિત્રથી પણ સ્વાનુભવમાં રહે, સ્થિર રહે આત્મામાં, એવો પ્રયત્ન તારો હો. આ અમારું વચન વ્યવહારથી ઉપદેશ કથન છે. આ તો વચન વ્યવહાર છે, થવું ન થવું એ તો તારા ઉદ્યમ અનુસાર છે, અમારા ઉપદેશ અનુસાર નથી. એમ કેવું છે ગુણસ્થાન પ્રમાણે જેટલી જેટલી વિશુદ્ધતા સ્થિરતા વધી તેટલું તેટલું સુખ વિધું. બારમા ગુણસ્થાન સુધી કષાય ઘટવાથી સ્થિરતા વધી અને મતિ જ્ઞાનાવરણ શ્રુત જ્ઞાનાવરણના ક્ષયુક્ષમથી સ્વસંવેદન રસ વિધો જ્ઞાન વિધું. એમનો કીધું મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો આવરણનો ક્ષયુક્ષમ થયો તો એમાં જ્ઞાન વધી ગયું. એમનો કીધું સ્વસંવેદન રસ વિધો. શું વાત લે છે? કેમ કે કેટલાક બારમા ગુણ સ્થાન સુધી પહોંચે પણ નવ તત્વના નામ ના આવડતા હોય એવા દાખલા છે. બરોબર. અને સીધું જ કેવળ જ્ઞાન ફાટે તો ત્યાં જ્ઞાન વિધું કે ન વિધું. અને મતિ જ્ઞાનાવરણી સુજ્ઞાનાવરણી નો ક્ષોક્ષમ થયા પછી ક્ષય થઈ ગયો. ક્ષોક્ષમ દશામાં અને આવી અંતર આરાધના ઉત્કૃષ્ટ ગુણસ્થાનની શ્રેણી માંડેને ન થાય એવું કેમ બને ક્ષુપસમમાં? તો કે હા, મતિ જ્ઞાનનો અને શુદ્ધ જ્ઞાનના આવરણનો ક્ષુપસમ તો થયો, પછી ક્ષય થશે તેવું જ્ઞાન થતા. તો એમાં વધ્યું શું કે જ્ઞાન તો વધેલું દેખાતું નથી, હજી તો નવ તત્વના નામે યાદ રહેતા નથી. મતિ જ્ઞાનમાં સ્મૃતિ એટલી વધતી નથી. તો કે સ્વસંવેદન રસ વિધો વધુ ખરું, એ નિયમથી વધે, એમાં ન વધે એવું કોઈને ન બને. અનુભવ પ્રધાન ગ્રંથ છે ને, એટલે કેટલી વાત લીએ છે, બારમા ગુણસ્થાન સુધી આ વાત લીધી. કે બારમા ગુણસ્થાન સુધી કશાય ઘટવાથી સ્થિરતા વધી, અને એવું છે કશાય ઘટે કશાય મંદ થાય એટલે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનના આવરણમાં ક્ષોક્ષમ નિમિત્ત નિમિત્તપણે થયા વિના રે નહીં. એક ઇન્દ્રિયનો જીવ હોય તો એ બે ઇન્દ્રિયમાં આવે, પંચેન્દ્રિયમાં આવે એ રીતે એને ક્ષોક્ષમમાં ફેર પડે છે. અહીંયા સ્વસંવેદન રસ વિધો અને સ્વસંવેદન સ્થિરતાથી ઉપજેલો જે રસાસ્વાદ અનુભવ તે અનંત સુખનું મૂળ છે. આ તો આપણે એ શોધવું છે, આટલામાં આ વાત છે કે અવલોકનથી શુદ્ધ ઉપયોગ થાય છે, એ વાત આટલામાં ક્યાંક છે. તે અનુભવ ધરાધર જાળતા દુઃખ દાવાનો રંચ પણ રહેતો નથી. મુનિજનો સ્વાનુભવને ભવવાસ ઘટાનો નાશ કરવા માટેનો પરમ પ્રચંડ પવન કહે છે. જેમ ગમે કેવડું મોટું ભવવાસની ઘટાને નાશ કરવા માટે અનુભવ છે એ પરમ પ્રચંડ છે. અનુભવ સુધાનું પાન કરી અનેક ભવ્ય જીવ અમર થયા. અનુભવ જ પરમ પૂજ્ય પદને કરે છે, એના વિના સર્વ વેદ પુરાણ નિરર્થક છે. જેટલું શાસ્ત્ર જ્ઞાન હોય એ બધું અનુભવ વિના નિરર્થક છે. એ ગુરુદેવ અહીંયા કહ્યું 1000માં, કે હજારો વર્ષના શાસ્ત્ર ભણતર કરતા એક ક્ષણનો અનુભવ વધી જાય છે. 1000માં પહેલી નીતિ એ છે. અહીંયા કહે છે કે હજારો વર્ષ સુધી હજારો લાખો શાસ્ત્રોનું કરોડો શાસ્ત્રોનું જે કઈ હોય જ્ઞાન એ અનુભવ વિના નિરર્થક છે. સ્મૃતિ વિસ્મૃતિ છે, એને બધા શાસ્ત્રોનું બધું યાદ રહેતું હોય, કંઠસ્થ રહી જતા હોય, શાસ્ત્રો લબ્ધી હોય હોય છે. 11 અને 9 પૂર્વ જે પ્રગટે છે એ કંઠસ્થ લબ્ધી થી રહે છે. શાસ્ત્રાર્થ વ્યર્થ છે, ઘણો શાસ્ત્રાર્થ કરી જાણતો હોય તો પણ એ બધું વ્યર્થ છે. પૂજા ભજન મોહ છે, એ પૂજા કરે છે ને ભજન ગાય છે એ બધો એનો મોહ છે. અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય વિઘ્ન સ્વરૂપે છે, બધું અમારે સમૂહ સૂત્ર ઉતરે છે એ બધું વિઘ્ન સ્વરૂપે છે. તને ખબર નથી એનો છેડો ક્યાં આવવાનો. એની પરમેશ્વર કથા પણ જૂઠી છે. પરમેશ્વર કથા પણ જૂઠી છે, તપ પણ જૂઠું છે, અને તીર્થ સેવન પણ જૂઠું છે. બહુ વાકરી વાતો કરી છે દીપચંદજી. અનુભવ વિના તર્ક પુરાણ વ્યાકરણ બધું ખેદ છે. ગામમાં ગાય અને શ્વાનની જેમ, ગામમાં જેમ ગાય અને કૂતરા રહે છે તેમ વનમાં હરણ આદિની જેમ અજ્ઞાન તપસી છે. જંગલમાં ગયો હોય સર્વત્ર બધું ત્યાગ કરીને, કે જંગલમાં હરણિયા રહે છે એના જેવો છે. ગામમાં ગાય કૂતરા રહે છે, જંગલમાં હરણિયા રહે છે, એમાં અજ્ઞાન તપસી છે. આ તો 200-250 વર્ષ પહેલા લખી ગયા, ગ્રસ્ત છે. પુરુષ ગમે ત્યાં રહે અનુભવ પ્રસાદ થી તે સદા પૂજ્ય છે, અનુભવી પુરુષ પૂજ્ય છે એ વિશે. પુરુષ ગમે ત્યાં હો, કોઈ પણ ક્ષેત્રમાં હો, પુરુષ નામ આત્મા, કોઈ પણ આત્મા અનુભવ પ્રસાદ થી તે પૂજ્ય છે, અનુભવ સંપન્ન હોવાથી તે પૂજ્ય છે. અનુભવ આનંદ, અનુભવ ધર્મ, અનુભવ પરમપદ, અનુભવ અનંત ગુણ રસ સાગર, અનુભવ થી સિદ્ધ થાય છે, અનુભવ જ્યોતિ છે, અમિત તેજ, અખંડ અમર, અચલ અતુલ, અબાધિત, અરૂપ અજર, અમર અવિનાશી, અલખ અછેદ, અભેદ, અક્રિય, અમૂર્તિક, અકર્તૃત્વ, અભોક્તૃત્વ, અવિગત એટલે નિત્ય, આનંદમય, ચિદાનંદ ઇત્યાદિ પરમેશ્વરના સર્વ અનંત વિશેષણોને અનુભવ સિદ્ધ કરે છે. અનુભવથી એ બધા વિશેષણોની સિદ્ધિ છે. માટે અનુભવ સાર છે, મોક્ષનું નિદાન છે, સર્વ વિધિ વિધાનનો શિરોમણી છે. વિધિ વિધાન કર્મના કરાવે છે, સર્વ વિધાનનો શિરોમણી છે, સુખનું નિદાન છે, અમલાન અનુભવ ઇત્યાદિ. ઇન્દ્રાદિ અનુભવી જીવ એવા મુનિજનના ચરણારવિંદને સેવે છે. ઇન્દ્ર આદિ અનુભવી જીવ પણ, ઇન્દ્ર છે, સ્વધર્મ ઇન્દ્ર છે, સ્વાનુભવ સંપન્ન છે, સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણ સ્થાને અનુભવ ન હોય, આ ઇન્દ્રાદિ અનુભવી લીધા દીપચંદીએ દેવલોકમાં. એવા એવા જીવો પણ જે પુંજમાં પણ મોટા છે અને અનુભવ સંપન્ન છે, એ મુનિજનના ચરણારવિંદને સેવે છે. તેથી અનુભવ કરીને એ ગ્રંથ ગ્રંથોમાં, દરેક સદગ્રંથમાં અનુભવની પ્રશંસા કરી છે. અનુભવ વિના કોઈ સાધની સિદ્ધિ નથી. અનંત ચેતના ચિન્હ રૂપ, અનંત ગુણ મંડિત, અનંત શક્તિ ધારક આત્મપદના રસાસ્વાદને અનુભવ કહીએ છીએ. આ અનુભવની પરિભાષા કહી છે. વારંવાર સર્વ ગ્રંથનો સાર અવિકાર અનુભવ છે. અનુભવ શાશ્વત ચિંતામણી છે. અનુભવ અવિનાશી રસકૂપ છે. અનુભવ મોક્ષ સ્વરૂપ છે, મોક્ષરૂપ છે, મોક્ષ તત્વ લીધું છે ને એમાં. અનુભવ તત્વાર્થ સાર છે. અનુભવ જગત ઉદાહરણ છે. અનુભવથી અન્ય કોઈ ઊંચ પદ નથી. માટે અનુભવ સદાય સ્વરૂપનો કરો. અનુભવનો મહિમા અનંત છે, ક્યાં સુધી બતાવીએ. આઠ કર્મ આત્મપ્રદેશ ઉપર પોતાની સ્થિતિ સુધી બેઠા છે. તે સર્વ પિંગળનો ઠાઠ છે. તેના વિપાક દેથી ચિરવિકાર થયો છે, તે જીવનો છે. પછી ત્યાંથી પાછો વિષય બીજો લીધો છે, બરોબર. આથી આગળ તો આવી ગયો, એક પેરેગ્રાફ પૂરું થઈ અને શરૂઆતમાં લઈએ છે. ફર્મો જોયો ને એવા આ વિષય લીધો છે હમણાં જ. સદાય જીવો એમ કરો, એ જીવો સદાય એવું કરો કે જેથી આત્મા આત્માનો દ્રોહી ન થાય. કેમ કે અહીં તો પોતે જ પોતાનું કરે છે ને. જિનાગમમાં એવી વાત કહી છે, સાક્ષીથી વાત કરી છે, જિનાગમની સાક્ષીથી વાત કરી. જિનાગમમાં એવી વાત કહી છે કે પોતાને અવલોકે શુદ્ધ ઉપયોગ થાય.
પોતાને
અવલોકે આટલો ટુકડો પડ્યો છે. નિજ અવલોકન થી શુદ્ધોપયોગ થાય. અદભુત વાત છે કે અવલોકન નો માવરો આપણે મુદ્દો એ ચાલતો હતો. અવલોકન નો માવરો આપણે અવલોકન માં પણ નિજ અવલોકન લેવું છે, શું શું થઈ રહ્યું છે એમાં સ્વભાવ અને વિભાવ અવલોકન થી શોધે, અવલોકન થી જુએ તો એ અવલોકન શુદ્ધોપયોગ સુધી પહોંચે છે. હવે કેવી રીતે છે કે અવલોકનની પદ્ધતિથી જે સૂક્ષ્મ અવલોકન કરવું છે એ સૂક્ષ્મતા આવે છે. અવલોકનની પદ્ધતિથી, અવલોકનની પ્રેક્ટિસથી સૂક્ષ્મતા આવે છે. એનો બહુ બહુ સારો દ્રષ્ટાંત છે હીરાનો વેપાર. હીરાના વેપારમાં એકનું અવલોકન છે, અને જેને જેટલું અવલોકન સૂક્ષ્મ એટલું એને હીરાનું જાણવું વિચિક્ષણ પણ પરખ વિશેષ આવે છે. ફેરવી ફેરવીને એક જ હીરાને જોવાય છે આટલો હીરો. કોઈ માઇલ બે માઇલ નું અવલોકન નથી એની અંદર. એક માથે આંગળીમાં માંડ પકડાય એવો હીરો હોય એને ફેરવી ફેરવીને જોવે છે. ને જેટલું ફેરવીને જુએ એમાં વિશેષતા શું છે કે એમાં જે સૂક્ષ્મતા છે એની વિશેષતા છે. તો સૂક્ષ્મતામાં એ શું જુએ છે? સમુક તો જે જોઈ તે જોઈ, પહેલ તો જે જોયા તે જોયા. કેમ કે પહેલ તો એના નિશ્ચિત પહેલ હોય છે, જે 32 પહેલ હોય છે એના નિશ્ચિત પહેલ હોય છે. અને એના જે 48 કાટખૂણા એ પણ નિશ્ચિત હોય છે. એનું જે ઉપરનું ટેબલ હોય છે એ પણ સપાટ હોય છે. આ બધી વસ્તુમાં કોઈ નવી વાત નથી કે કોઈ હીરામાં કઈક બીજું હોય ને કોઈ હીરામાં કઈક બીજું હોય. બધાનો પહેલનો ઘાટ એક સરખા આંક વાળો છે, એમાં કોઈ ઓછા વધતા આંક વાળા નથી હોતા. એક સિંગલ કટ ને ડબલ કટ છે, બધા સરખા. સિંગલ કટમાં બધા સરખા, ડબલ કટમાં બધા સરખા. છતાં ફેરવી ફેરવીને શું જોવાય છે? તે પથ્થરની જાત જોવાય છે, પથ્થરનો સ્વભાવ જોવાય છે. ચમક જોવાય છે, એ ચમક ઉપરથી પણ પથ્થરનો સ્વભાવ જોવાય છે. ચમક તો દૂરથી જુએ તો ખોટા હીરાની પણ સાચા હીરા કરતા વધારે લાગે. આઈ ગ્લાસ વિના હાચો હીરો ખોટો હીરો કેમ નામ જોયો તો એમ લાગે કે આ હાચો લાગે છે, પણ હોય એ ખોટો. ખોટો માત્ર ચમકને નથી જોવાતી. આઈ ગ્લાસ થી જે હીરો જુએ તો એ આંધળું લાગે, પણ હાચો હીરો એમાં ચમક દેખાય. એનો જે પથ્થર જોવાય છે એ અવલોકનનો વિષય, અવલોકનના અભ્યાસનો વિષય છે. અહીંયા કહે છે કે અવલોકનના અભ્યાસથી શુદ્ધોપયોગ થાય એવી સ્થિતિ પહોંચાય છે. કઈ રીતે શુદ્ધોપયોગનો અનુભવ થાય તો કે અવલોકનમાં ચડી જાય. જેટલી સૂક્ષ્મતા આવશે એ સૂક્ષ્મતાથી તને વેદનથી અનુભૂતિ સ્વરૂપ અનુભવ સ્વભાવ પકડાશે. તારો વર્તમાન વેદનનો અંશ છે જ્ઞાન વેદન, જે પ્રગટ છે, જેને લક્ષણ કહ્યું છે ને જેનાથી આખું લક્ષ પકડાય છે, લક્ષણથી આખું લક્ષ પકડાય છે એ અવલોકન વિના નહીં પકડાય. અને એ અવલોકન માટે એને નવરાશ લેવી પડશે, એ અવલોકન માટે એને ધીરજ કેળવવી પડશે, એ અવલોકન માટે એને સૂક્ષ્મતા કેળવવી પડશે. એ અવલોકન થી શુદ્ધ ઉપયોગ થાય છે. એટલો એક ટુકડો એની અંદર પીડ્યો છે.
બરોબર.
પ્રવચન પ્રસાદ છે ને, ગુરુદેવના અનુભવ પ્રકાશ ઉપરના પ્રવચન પ્રસાદ, એમાં ક્યાંક એ વિશે સ્પષ્ટ છે આ ટુકડા ઉપર ગુરુદેવ અવલોકન અને અનુભવ ને સીધો સંબંધ છે.
બરોબર.
એમ આપણે એમ કહીએ કે તત્વજ્ઞાન ને સમ્યક દર્શન સાથે સંબંધ છે, દાન આપે એને સમ્યક દર્શન સાથે સંબંધ છે, બીજા જીવની રક્ષાથી કોઈ ક્રિયા કરે એને સમ્યક દર્શન સાથે સંબંધ છે. જેમ ગણિતને સંબંધ એકડો શીખવો ત્યાંથી શરૂઆત છે. ગણિતને ઉપવાસ કરવાથી ગણિત ન આવડે, ઉપવાસ કરત ગણિત આવડે
નહીં.
એમ અહિયાં જ્ઞાનની ક્રિયાને જ્ઞાન સાથે સંબંધ હોવા છતાં એ સ્થૂળ કથન છે. જ્ઞાનની ક્રિયામાં અવલોકન ને અનુભવ સાથે સંબંધ છે, સીધો સંબંધ આ છે. આ સિદ્ધો સંબંધ છે. અવલોકન રૂપ જે જ્ઞાન ક્રિયા, જ્ઞાન ક્રિયા તો અનેક પ્રકારે કહેવાય છે. કોઈ શાસ્ત્ર વાંચે એને જ્ઞાન ક્રિયા કહેવાય, કોઈ શાસ્ત્ર સાંભળે એને જ્ઞાન ક્રિયા કહેવાય, અંદરમાં વિચાર કરે એને જ્ઞાન ક્રિયા કહેવાય છે. સાંભળવા અને વાંચવાના નિમિત્ત વિના ચિંતન મનનની ક્રિયાને પણ જ્ઞાન ક્રિયા કહે છે. એ ચિંતન મનન થી આગળ જઈને અમે એમ લેવું છે. એક નવું કદમ છે, આગળનું એક કદમ છે, એ પગલું ભરવાનું છે. અહીંયા મુખ્ય વિષય બધા ગ્રંથોમાં આ વિષય છે. ધ્યાન જોવું જોઈએ. એ અવલોકન થી સાધ્ય છે, બીજી કોઈ રીતે સાધ્ય નથી. એ સદાય જાય છે. કેમ કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી, એવી સ્થિતિ કેમ? આંખ ઉઘાડી હોવા છતાં ન દેખાય ક્યારે? કે એનું લક્ષ જોવામાં ન હોય ત્યારે. બરાબર છે. ખુલ્લી આંખે નથી દેખાતો, મારું ધ્યાન નહોતું. કાન ખુલ્લા હોવા છતાં ન સંભળાય ક્યારે? ક્યારે? કે સાંભળવામાં લક્ષ ન હોય ત્યારે. સીધી વાત છે કે નહીં? એક સાથે ઘણા અવાજ આવતા હોય, વાંચને સંભળાતું હોય ને ચકલી નો ચીંચી અવાજ એ સંભળાતો હોય ને બહાર કઈ વાહન નીકળે એ સંભળાય, જ્યાં ધ્યાન જાય એ સંભળાય. જયારે જેના ઉપર ધ્યાન જાય તે સંભળાય ને ત્યારે બીજું કઈ સંભળાય નહીં.
બરોબર.
કાનમાં કઈ ખાના નથી, કર્ણેન્દ્રિયમાં કોઈ એવા ખાના નથી કે એક ખાનું બંધ થાય છે બીજું ઉગડે છે. એક જે ડિવાઇસ છે, ગોઠવણ છે, એ તો એક જ પ્રકારની છે, પણ ઉપયોગ ક્યાં ફરે છે? એમ કે છે કે તારા ઉપયોગ ને તારા જ્ઞાન વેદન ઉપર લઈ જા. અવલોકન ઉપયોગ થી અવલોકન થાય છે ને, અવલોકન તો ઉપયોગ થી કરવું પડે છે. તો ઉપયોગ નો વિષય તો પછી અન્ય ક્યાં કઈ ન રહ્યો. ઉપયોગ નો વિષય પરદ્રવ્ય તો ન રહ્યો, પણ ઉપયોગ નો વિષય પોતાનો ને પોતાનો રાગ પણ ન રહે. અને ઉપયોગ નો વિષય માત્ર જ્ઞાન રહે, ત્યારે જ્ઞાન માં જે વેદન છે એ સ્વસંવેદન પણ આવિર્ભૂત થઈને ઉપસીને વેદન ગોચર થાય, એ સ્વસંવેદન કહે છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના છે એને અહિયાં ભાવશ્રુત જ્ઞાન કહે છે. એમાં આનંદ ઉપજે છે એમ કેવું છે. જયારે એવું નિર્વિકલ્પ જ્ઞાન અવસ્થા ધારણ કરે છે, જ્ઞાન પોતે નિર્વિકલ્પ અવસ્થાને ધારણ કરે છે, ત્યારે એ દશા નિર્વિકલ્પ થઈ અને સવિકલ્પ ન રહી એનું કોઈ ચિહ્ન છે કે? હા, અંદરથી આનંદ નો ફુવારો એ વખતે ફૂટે ત્યારે સમજવું કે એ નિર્વિકલ્પ દશા થઈ છે. આ એનું હારે હારે લક્ષણ દીધું. આનંદ અનુભવવો છે ને આનંદ પ્રાપ્ત કરવો છે એવો વિકલ્પ નથી આનંદમાં આવનારને. પણ જ્ઞાનાનુભૂતિને, જ્ઞાનના અનુભવને અનુભવ ગોચર કરવા જતા સાથે સાથે આનંદ ફુવારો ફૂટી નીકળે છે અને આનંદ નો અનુભવ થઈ જાય છે. આનંદ ઉપર લક્ષ નથી,
બરોબર.
જો કે લક્ષ તો પર્યાય ઉપર નથી, પર્યાય લક્ષ તો સ્વભાવ ઉપર છે, પણ વેદન છે જ્ઞાન નું છે અને નિમિત્ત પણ આનંદ નું છે. ત્યાં આનંદ નિમિત્ત છે, પર છે ને નિમિત્તે નહીં, પર નિમિત્ત. વેદન જ્ઞાન ને આનંદ નું છે, લક્ષ જ્ઞાન ને આનંદ નું નથી. લક્ષ આત્માનું છે અને વેદન આત્માનું નથી, આમ છે, બે એક સાથે છે. સંયોગ વિયોગ ના પ્રસંગો તો સર્વ સંસારી જીવોને સદાય હોય છે, ત્યાં એના એની કિંમત એને વિચારમાં જ ચાલી ગઈ છે. વિચાર દશામાં સંયોગ વિયોગની કિંમત એને ચાલી ગઈ છે, કે ન તો કોઈ સંયોગની કિંમત છે કે ન તો કોઈ વિયોગની કિંમત છે, એટલે એની એને ઉપેક્ષા વર્તે છે. એકનું તો નહીં પણ રાગની પણ એને ઉપેક્ષા વર્તે છે. કયા રાગની ઉપેક્ષા વર્તે છે? કે જે રાગમાં સવિકલ્પ દશા થઈ કે હું જ્ઞાનાનંદ સ્વભાવી પરિપૂર્ણ આત્મા છું, એવા વિકલ્પની પણ એને ઉપેક્ષા વર્તે છે. જે રાગને વ્યવહાર કહીએ એની પણ એને ઉપેક્ષા વર્તે એમ છે. ત્યારે એને અપેક્ષિત એવું જે આત્મતત્વ એના લક્ષમાં આવે છે, એના લક્ષમાં રહે છે, નહીતર એ લક્ષમાં રહે નહીં. રાગનું પણ લક્ષ રહે, રાગના વિષયરૂપ સંયોગ વિયોગનું પણ લક્ષ રહે અને આત્માનું પણ લક્ષ રહે એમ બનતો નથી. લક્ષ એકનું રહે છે, બેનું રહેતું નથી. એટલે સંયોગ વિયોગમાં રહેલા જ્ઞાનીને સંયોગ વિયોગનું લક્ષ નથી, ત્યારે અનુભૂતિમાં આવે છે ઉપેક્ષા છે, વ્યવહારની ઉપેક્ષા. બહુ સરસ બોલ છે. હા, તો આપણે ચર્ચા ચાલી નિર્વિકલ્પ જ્ઞાન વેદનની, કે નિર્વિકલ્પ જ્ઞાન વેદનને જો ભાવશ્રુત જ્ઞાન કહ્યું છે તો એ કેવી રીતે થાય છે? કે નિજ અવલોકન થી થાય છે, એ વિના એનો બીજો કોઈ ઉપાય
નથી.
મારે બીજા કામ કરવા કે આ અવલોકનમાં રહેવું? હવે પ્રશ્ન આ થાય છે, કેમ કે જગતમાં કામ તો છે ને દરેકને, નોકરી કરવા વાળાને નોકરી કરવી છે, ધંધો કરવા વાળાને ધંધો કરવો છે,
ક્યારે કરવો મળે,
બહેનોને પણ ઘરકામ હોય છે, રસોઈ કરવી, બીજું બીજી કઈ, એ બધું કરવું કે અમારે અંદર અવલોકન કર્યા કરવું હું કે બહારના કામમાં એટલો ઉપયોગ દેવાની જરૂર નથી. જેટલો તું ઉલજીને પડે છો, એકાકાર થઈને કાર્યો કરે છો, એ ઉપયોગ દેવાની જરૂર નથી. અને એક કામ કરતા પણ અનેક વિચાર કરે છે કે નહીં, લક્ષ બીજે હોય છે કે નહીં. માણસ નથી કે ભાઈ માંદા પીડ્યા છે અને ઘરે ખાટલામાં પીડ્યા છે, પણ એનું લક્ષ દુકાનમાં છે, ત્યારે એનું લક્ષ દુકાનમાં છે એમ નથી કહેવાતું. ઘરગથ્થુ ભાષામાં એમ કહેવાય છે કે એનો જીવ દુકાનમાં છે,
દુકાનમાં કે દુકાનમાં છે એનો જીવ.
ભાઈ ઘરે પીડ્યા છે અને એનો જીવ દુકાને છે એમ કહેવાય છે. એનો અર્થ શું છે? કે શરીરની અસાતા વેદના હોવા છતાં જીવ એમાં નથી, જીવ દુકાનમાં છે, સર્વસ્વ એમ છે ને. એટલે તો માંદો પીડ્યો હોય તો એ દુકાને લક્ષ રહી શકે, તો માંદો પીડ્યો હોય તો આત્મામાં શું કરવા ન રહીએ? કોઈ એમ કે ભાઈ શું કરીએ, તમે તો બધા હાજા હારા દેખાવ છો, બીજી કોઈ ઉપાધિ નથી એટલે આ બધી જ્ઞાન ના ગોટા ઉડાડો છો. ભાઈ કે જ્ઞાન ના ગોટા કે માટે વાતો કરી હતો કે જ્ઞાન ના ગોટા, પણ અમારે તો આ ઘણી ઉપાધિ છે, આટલી ઉપાધિ છે, દીકરા દીકરી વર્તા નથી, અમારે સરખા બે ટાંગા હરખા જમે ઉધારના પાસા હરખા થતા નથી, ખર્ચ કરતા આવક ઓછી છે, ખર્ચ જેટલી આવક તો થવી જોઈએ કે નહીં, નહીતર ક્યાં ક્યાં ખર્ચ થવા માંડે. હે, અને આ શરીર હરખું હાલતો નથી, રોગની વ્યાધિની ઉપાધિ ને સંયોગની ઉપાધિ છે, કરવું શું? હે, તો કે એ બધી ઉપાધિમાં પણ આ લક્ષ થઈ શકે છે, જ્યાં સુખ માયનું છે, જેનાથી સુખ માયનું છે, એ વ્યાધિના કાળે પણ વ્યાધિની ઉપાધિને ગૌણ કરીને પૈસાની ઉપાધિ જીવ કરી શકે છે. તો સુખ નિધિ જે આત્મા છે એનું લક્ષ ન કરી શકે કે સર્વ હાલતમાં કરી શકે છે? આ તમારો પ્રશ્નનો સીધો જવાબ, સર્વ હાલતમાં કરી શકે છે. લક્ષ કરવું એ કઈ મોટી વાત નથી, પણ એ લક્ષ એનું ત્યાં જ રહે ને બીજે ન રહે એની પહેલા અવલોકન રૂપ પ્રેક્ટિસ એને થવી જોઈએ. ત્યારે એને નિર્વિકલ્પ જ્ઞાન વેદન નો અનુભવ થાય. એ નિર્વિકલ્પ જ્ઞાન નું અંતરલક્ષ કરવું એમ કહ્યું છે, જ્ઞાન વેદના નું અંતરલક્ષ કરવાની વાત કરી છે, કેમ કે અંતઃ તત્વ છે, અંતરંગ છે જ્ઞાન નું, એ અંતરંગ છે, એનું લક્ષ કરવું એટલે એનું અવલોકન કરવું, અહીંયા ઉપયોગ ત્યાં લઈ જવો. અહીંયા લક્ષ નો લક્ષ ના બે અર્થ થાય છે, ઉપયોગ જાય એને લક્ષ જીવ એમ કહેવાય, અને એક ઉપયોગ ગમે ત્યાં જાય તો પણ ધ્યાન ન ફરે એને લક્ષ રહ્યું એમ કહેવામાં આવે છે. એટલે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય ત્યાં એનો અર્થ કરવો. હવે તો કયા જીવ કઈ સ્થિતિનો જીવ છે એના ઉપર અર્થઘટન કરાય, કઈ કક્ષાનો જીવ છે, કયા સ્તરનો જીવ છે એના ઉપર લેવાય. તો ત્યાં જે લક્ષ બાંધ્યું છે એ ધ્યેય રૂપ લક્ષ છે, ત્યાં મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, મારે પૂર્ણ નિર્દોષ થવું છે, કશાય કલંક નો જે કણ પણ મારે ન જોઈએ એવું જે લક્ષ બાંધ્યું એને ધ્યેય બાંધ્યું એમ કહેવાય છે. ત્યાં લક્ષ નો અર્થ છે ધ્યેય. એક વચનામૃતમાં એક બહુ સારું વચન છે, નંબર નથી યાદ એનો, એક જગ્યાએ બીજી બેન છે એમ કે છે કે યથાર્થ લક્ષ થવું જોઈએ. એ યથાર્થ લક્ષમાં આ બધું આવે છે, કે યથાર્થ લક્ષમાં એનું ધ્યેય યથાર્થ હોવું જોઈએ, યથાર્થ લક્ષમાં એનું ધ્યાન ત્રિકાળી ઉપર હોવું જોઈએ, એ લક્ષ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવું જોઈએ, અને યથાર્થ લક્ષમાં એનો ઉપયોગ જેને લક્ષ કહીએ એ પણ એનો અવલોકનમાં રહેવો જોઈએ. બધું આપણે આવી જાય છે, એને યથાર્થ લક્ષ કહેવામાં આવે છે. ત્રણેય વાતની સંધિ, પરિપૂર્ણ શુદ્ધતાના ધ્યેયના લક્ષે એ યથાર્થ લક્ષ કહ્યું, શુદ્ધાત્માનું લક્ષ રહેવું, અને અહીંયા પરિણતિમાં ને ઉપયોગમાં પણ શુદ્ધાત્મા લક્ષમાં લેવો એ ઉપયોગથી એને યથાર્થ લક્ષ કહેવામાં આવે. એ ત્રણેયની સંધિ છે, એ ત્રણેય સુસંગત વિષય છે. એ ત્રણમાંથી એકમાં ફેર હોય તો એમાં સુસંગતતા નથી રહેતી, વિસંગતતા વિહીન જાય. ત્યાં તો ભાષા સાદી છે પણ બહુ દૂઢ ભાવો છે, આ વિષયમાં બહુ દૂઢ ભાવો છે. કાલ
દેવાદિદેવર ભગવાન જય હો પરમ કૃપાળો કાન ગુરુદેવ જય હો.